સહયાત્રીઓ, આપ સૌ જાણો છો એમ આજે અને હવે પછીના એક કે બે સોમવારોએ આપણે રિજેક્શન, ઇનકાર ઉપર થોડી વાત કરીશું. શરૂઆતમાં જ શ્રી અરવિંદના ધ મધર પુસ્તકમાંથી એમનું એક નાનકડું સૂત્રાત્મક વાક્ય આપણે યાદ કરી લઈએ કે જેમાં એમણે સૂત્ર રૂપે પૂર્ણ યોગની સાધનાના ત્રણ મહત્વના તત્વોને નિર્દેશી દીધા છે. વાક્ય આ પ્રમાણે છે: ધ પર્સનલ એફર્ટ રિક્વાયર્ડ ઇઝ ધ ટ્રિપલ લેબર ઓફ એસ્પિરેશન, રિજેક્શન એન્ડ સરેન્ડર. જે વ્યક્તિગત પ્રયત્ન જરૂરી છે તે છે અભિપ્સા, ઇનકાર અને સમર્પણનો ત્રિવિધ પરિશ્રમ, ટ્રિપલ લેબર. તો અહીં પૂર્ણયોગનાની સાધનાના ત્રણ ચાવીરૂપ શબ્દો શ્રી અરવિંદે આપી દીધા છે આપણને: અભિપ્સા, ઇનકાર, સમર્પણ. આમાંથી અભિપ્સા ઉપર આપણે ભૂતકાળમાં ખૂબ લંબાથી ખૂબ વિગતસભર ચર્ચા કરી છે. હવે આજે ઇનકાર ઉપર આપણે વાત કરવાના છીએ. ઇનકાર શબ્દ સાંભળીને ઘણા બધા પ્રશ્નો મનમાં થઈ શકે કે ઇનકાર દ્વારા એક્ઝેક્ટલી શું અભિપ્રેત છે, શાનો ઇનકાર કરવાનો છે, શા માટે કરવાનો છે. કેવી રીતે કરવાનો છે અને એ ઇનકાર કર્યા પછી એનું શું પરિણામ આવી શકે વગેરે. હવે પછી આપણે જે વાત કરીશું એમાં આ સંભવિત પ્રશ્નોના બધા ઉત્તરો આવી જશે. કોઈ પણ વ્યક્તિ એનું સામાન્ય પોતાની પ્રકૃતિને અધીન એવું જીવન છોડીને સાધનાની શરૂઆત કરે છે એટલે કે પ્રકૃતિથી પર એવા પરમેશ્વર તરફ સાધનાના જીવનની શરૂઆત કરે છે ત્યારે એ પ્રકૃતિથી પર એવા પરમેશ્વર તરફ ડગલા ભરવાની શરૂઆત કરે છે. એટલે એની વ્યક્તિગત પ્રકૃતિને મન પ્રાણ શરીર રૂપ પ્રકૃતિને એમ લાગે છે કે આ વ્યક્તિ હવે મારા વર્ચસ્વમાં રહેશે નહીં, મારા પ્રભાવ હેઠળ રહેશે નહીં, મારી ચુંગાલમાંથી બહાર નીકળી જશે. અને તેથી એને એમ કરતો અટકાવવા માટે પોતાની જે કોઈ નિમ્ન શક્તિઓ છે એ શક્તિઓને અત્યંત સક્રિય કરી દે છે, અત્યંત ક્રિયાશીલ કરી દે છે અને એમને સક્રિય કરી અને સાધકના માર્ગમાં અવરોધો અથવા પ્રતિરોધો ઉત્પન્ન કરવા માટેના પૂરા પ્રયાસો કરે છે. મન કેવી રીતે અવરોધો ઊભા કરે? મનની શક્તિઓ તેનું સૌથી મોટું શસ્ત્ર છે સંશય. સાધકની ચેતનામાં ઈશ્વરના અસ્તિત્વ વિશે સંશય ઊભો કરે, એના લક્ષ્ય વિશે સંશય ઊભો કરે, લક્ષ્ય સિદ્ધિ વિશે સંશય ઊભો કરે, એની ક્ષમતા વિશે સંશય ઊભો કરે, એની પદ્ધતિ વિશે સંશય ઊભો કરે, અનેક રીતે સંશય ઊભા કરી અને એક રીતે જુઓ તો સાધનાનું મૂળ જ કાપી નાખવા પ્રયત્ન કરે છે. કેમ કે કોઈ પણ સાધનાના મૂળમાં શ્રદ્ધા હોય છે અને આ સંશય શ્રદ્ધા ઉપર કુઠારઘાત કરે છે, એટલે જાણે કે સાધનાને મૂળમાંથી કાપી નાખવાનો પ્રયાસ. એવી રીતે તર્ક વિતર્કો, ખાસ કરીને કુતર્કો, ખોટી રીતે કરવામાં આવતા તર્કો એને સક્રિય કરી અને એને કન્ફ્યુઝનમાં નાખે. એવી રીતે મન અથવા બુદ્ધિએ પહેલેથી બાંધી રાખેલા વિચારો હોય છે એની પાસે, પ્રીકન્સીવડ થોટ્સ, એનો દુરુપયોગ કરી અને સાધનામાં અવરોધ નાખે અને ઈશ્વરથી વિમુખ કરવા એને પ્રયત્ન કરે. તમને પેલું ઉદાહરણ કદાચ યાદ હશે કે એક પરદેશી મહિલા પોંડિચેરી આવ્યા અને આશ્રમના પ્રવેશ દ્વાર આગળ આવ્યા એની નજીક અને જોયું સામે ફૂટપાથ ઉપર તો રક્તપીત્યા ભીખ માગી રહ્યા હતા. આટલું જોઈ અને એ બહેન આશ્રમમાં પ્રવેશ્યા વિના પાછા જતા રહ્યા. તો અહીંયા શું નડ્યું? આ પ્રીકન્સીવડ થોટ્સ કે આવી આધ્યાત્મિક વ્યક્તિ હોય, યોગી હોય તો એ લોકોના રોગ સાજા કરી જ દે, આશ્રમની સામે આવા રોગી માણસ હોય જ ન શકે, એમનું દારિદ્ર્ય દૂર કરી જ દે, ભીખ મંગાવો ત્યાં હોય જ ન શકે. આવા કોઈક વિચારો લઈ અને આ બહેન આવ્યા હશે અને આ જોઈ અને પાછા ચાલ્યા. આ રીતે મનની જે નિમ્ન શક્તિઓ છે એ સાધકને એના માર્ગમાં અવરોધે છે જુદી જુદી રીતે. એવી જ રીતે પ્રાણ પાસે તો આખું મોટું લશ્કર છે સાધકના પગમાં બેડી નાખવાનું, બેડીઓ નાખવાનું. સાધકની અને પરમાત્માની વચ્ચે એક જબરજસ્ત દિવાલ ખડી કરી દેવા માટે પ્રાણની ઈચ્છાઓ, આસક્તિઓ, ક્રોધ, ઈર્ષ્યા, ભય, વિષાદ, અવસાદ, રાગદ્વેષો, ગમાણ ગમાવ, તિરસ્કાર, હાર્ડવેર, યાદી લંબાવી હોય એટલી લંબાવી શકાય. તો સાધકની પ્રકૃતિમાં આ બધું પડ્યું હોય એના ઉપર કામ કરી, એના ઉપર એનો પોતાના સ્વાર્થમાં ઉપયોગ કરી અને સાધકની ગતિને અવરોધ. તો આ પ્રાણિક પ્રકૃતિના અવરોધો, એવી રીતે એની શારીરિક પ્રકૃતિ, એ પણ વિઘ્નો નાખે છે. તમસ દ્વારા, અજ્ઞાન દ્વારા, આળસ દ્વારા, પ્રમાદ દ્વારા, નિદ્રા દ્વારા. ગીતાનો શબ્દ વાપરીને વાત કરીએ તો મૂઢગ્રાહ દ્વારા, સમજ્યા વિના મૂઢતાથી કોઈક વસ્તુ ગ્રહી લેવી, પકડી લેવી, મૂઢગ્રાહ, અને પછી એને ગાંડાની માફક સમજ્યા વિના વળગેલા રહેવું. તો આ બધા તમસના લક્ષણો છે શારીરિક પ્રકૃતિના. તો આ બધી વસ્તુઓ સાધનામાં અવરોધક હોવાને કારણે એમનો ઇનકાર અનિવાર્ય બને છે. ઇનકાર શા માટે કરવાનો અને શાનો કરવાનો? તો આ નિમ્ન પ્રકૃતિની વસ્તુઓનો ઇનકાર કરવાનો, કેમ કે એ અવરોધક છે. હવે આ બધી વસ્તુઓનો જ્યારે જ્યારે આપણે ઉલ્લેખ કરીશું ત્યારે, દરેક વખતે આ બધાનો ઉલ્લેખ નહીં કરીએ, પણ નિમ્ન વસ્તુઓ અથવા તો પ્રકૃતિની નિમ્નતાઓ, આવા શબ્દો આપણે વાપરીશું. તો એમનો હવે ઇનકાર કરવાનો છે. ઇનકાર કેવી રીતે કરવાનો? એની મેથડ, એની પદ્ધતિ શી? શ્રી અરવિંદ આપણને આ ઇનકાર સંદર્ભે બે પગથિયા, બે તબક્કાઓ, બે રીતો બતાવે છે. એમાં જે પહેલું પગથિયું છે એ છે ડિટેચમેન્ટ, અને ડિટેચમેન્ટનો અહીંયા અનાશક્તિ એવો અર્થ નથી કરવાનો, પણ એક જ શબ્દ વાપરવો હોય તો વિચ્છેદ. એક વિશ્લેષ શબ્દ પણ વપરાય છે, પણ એ ગુજરાતીમાં લગભગ વપરાતો નથી, સંસ્કૃત શબ્દ છે. વિચ્છેદ શબ્દ ગુજરાતીમાં વપરાય છે, એટલે આપણે ડિટેચમેન્ટ માટે આ સંદર્ભમાં વિચ્છેદ શબ્દ વાપરીશું. નિમ્નતાઓથી અળગા થઈ જવું, નિમ્નતાઓથી જુદા પડી જવું, નોખા થઈ જવું, અલગ થઈ જવું, પોતાની ચેતનાને જાણે કાપીને છૂટી કરી દેવી. બીજી રીતે કહીએ તો એ નિમ્નતાઓ સાથે તદાત્મ ન થવું, એકાકાર ન થવું, એની સાથે પોતાની ચેતનાને જોડવી નહીં અથવા એકરૂપ ન કરી દેવી. પણ અલગ પાડી દેવી. તો આ નિમ્નતાઓથી જે અલગ પાડવાની વાત છે ચેતનાને, એ ઇનકારનું પહેલું પગથિયું. પણ એ અલગ કરી અને ત્યાંને ત્યાં અટકી જવાનું નથી એમ શ્રી અરવિંદ કહે છે. જે ભૂમિકાએ, જે લેવલે આ નિમ્નતાઓ પડી છે, એ જ ભૂમિકા ઉપર એમનાથી અલગ થઈને રહેવાનું નથી. કેમ કે લાંબા સમય સુધી એ જ ભૂમિકાઓ ઉપર વ્યક્તિને રહેવું હોય તો એ રહી ન શકે. જાણતા અજાણતા, ઈચ્છાએ અનિચ્છાએ એ ચેતના ફરી પાછી કોઈ ને કોઈ નિમ્નતા સાથે ઓછા વત્તા પ્રમાણમાં જોડાઈ જાય, જો ભૂમિકા એની એ રહેતો. એટલે શ્રી નેમ કહે છે કે આ બધાથી, આ નિમ્ન વસ્તુઓથી ચેતનાને છૂટી પાડ્યા પછી એને ચેતનાના ખૂબ ઊંડાણમાં લઈ જઈ અને ત્યાં એને સ્થાપિત કરી દેવાની. સ્ટેશનિંગ ધ કોન્શિયસનેસ ડીપ વિધિન. શું પરિણામ આવે? આવી રીતે જ્યારે ચેતનાને ઊંડે સ્થાપિત કરી દેવામાં આવે ત્યારે પેલી સપાટી પરની ચેતનામાં જે કઈ નિમ્નતાઓ હશે એના પ્રભાવમાંથી આ આંતરિક ચેતના મુક્ત થઈ જાય, અંતસ્થાપિત ચેતના મુક્ત થઈ જાય. એની કોઈ અસરો, એનો કોઈ પ્રભાવ એના ઉપર પડે નહીં, રહે નહીં. શ્રી અરવિંદ આને આંતરચેતનાની મુક્તિ કહે છે. સપાટી પરની નિમ્નતાઓમાંથી આંતરચેતના આ રીતે મુક્ત થઈ જાય છે. આ કેવી સ્થિતિ હશે એને વધારે સાહિત્ય સમજવું તો એક ઉદાહરણથી સમજી શકીએ આપણે. પેસિફિક મહાસાગર એ જ્યાં સૌથી વધુ ઊંડો છે એ જગ્યાએ લગભગ એ 5.5 માઇલ જેટલો ઊંડો છે. એટલે આખો ને આખો હિમાલય અંદર મૂકી દઈએ તો એવરેસ્ટ દેખાય નહીં બહાર. માનો કે આવી જગ્યાએ તળિયે એક જબરજસ્ત વેલ માછલી બેઠી છે અને સમુદ્રની સપાટી ઉપર જોરજોરથી મોજાઓ ઉછળે છે, સુસવાટાભેર પવન વાય છે, દરિયાઈ તોફાન થયું છે, પણ પેલી વહેલ માછલી ને એની ખબર સુદ્ધા પડતી નથી. બિલકુલ પેલા પ્રભાવથી એ મુક્ત છે તોફાન. બરાબર એવું અહીંયા થાય છે. સપાટી પરની નિમ્નતાઓના પ્રભાવમાંથી આંતરચેતના સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. શ્રી અરવિંદ કહે છે કે આ મુક્તિ ખરી પણ આંશિક મુક્તિ છે.
It's a partial freedom from the lower elements of the nature. કેમ પાર્શિયલ, કેમ આંશિક? કારણ કે સમગ્ર ચેતના મુક્ત નથી થઈ. સપાટી પરની ચેતના હજી પેલા નિમ્ન તત્વોના, પેલી નિમ્ન વસ્તુઓના પ્રભાવ હેઠળ છે, ત્યાં એ નિમ્ન વસ્તુઓની હાજરી છે. તો હવે બીજી પ્રક્રિયા શી કરવાની? શિવન કહે છે કે ત્યાં રહીને એ આંતરચેતના સપાટી પરની નિમ્ન વસ્તુઓનો ઇનકાર કરે, સપાટી પરની નિમ્ન વસ્તુઓનો અસ્વીકાર કરે. કેવી રીતે?